నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం కుటుంబమే మంగళం కుంకుందారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభవాన్ విభావ నిలుసనిదాత.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय चाले छे. अपने गाथा 76 सुधी स्वाध्याय कर्यो छे. कर्ता कर्म अधिकार में गाथा 76 गाथा 77 अने गाथा 78 एमां घणुं साम्य छे. एक शब्द नो एमां फेर करी अने ए त्रणेय गाथाओ माथी जे विशेषता थी प्राप्त करवानुं छे ए आ महापुरुषोए आपणने आप्युं छे. मात्र एक ज जग्याए आपणने एम लागे के एक शब्द नो ज फेर छे, बधुं बराबर छे, पण एमांथी जे प्राप्त करवानुं छे बदलाई जाय छे. 74मी गाथामां जे वात आपणे करी अने 77मी गाथामां जे वात आपणे करवाना छीए એનું સહેજ આપણે સમન્વય કરી અને જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે 76મી ગાથામાં એવો પ્રશ્ન હતો કે પૂતગળ કર્મને જાણતા એવા જીવને પૂતગળ સાથે કરતા કર્મ ભાવ કરતા કર્મ પણ છે કે નથી. પૂતગળ કર્મને જાણતા એવા જીવને, અને એના ઉત્તર રૂપે 76મી ગાથા હતી. અહીંયા 77મી ગાથાની અંદર પ્રશ્ન એ છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને ઉદગળ સાથે કરતા કર્મ ભાવ એટલે કરતા કર્મનું કર્મપણું છે કે નથી. 76મામાં એમ કહ્યું હતું કે જે ઉદગળ કર્મને જાણે એવો જીવ, અને અહીંયા ઉદગળ કર્મને જાણતા જીવ નથી લીધું, પણ એને બદલે પોતાના પરિણામને જાણતા એવા જીવને ફેર એટલો કર્યો છે. અને બાકી બીજું બધું આપણને લાગે કે સરખું છે. ફેર શું કર્યો છે કે અહીંયા જીવ પોતે પોતાના પરિણામને જાણે છે એવા જીવને આ ઉદગળ સાથેનો કરતા કર્મ ભાવ એટલે કે ઉદગળના કાર્યોનો એ કરતા થાય, પૂતગળના પરિણામો જે બદલાય, જે રાગ દ્વેષના પરિણામો એને આપણે પૂતગળ પરિણામ કહીએ છીએ, એવા પૂતગળ પરિણામનો એ કરતા થાય છે એટલે કે એ પરિણામો એનું કામ છે, એનું કાર્ય છે, એનું કર્મ છે કે નથી. જ્યારે એ પોતે પોતાના પરિણામને જાણે છે તો એ વખતે એ પૂતગળના કાર્યોનો પણ સાથે કરતા થઈ જાય છે કે નથી થઈ જતો. એટલે અહીંયા એ પોતે પોતાના પરિણામ કરી રહ્યો છે, પોતાના પરિણામને જાણી રહ્યો છે. અને ત્યાં 76માં એમ લીધું હતું કે પૂતગળ કર્મને જાણતો હતો, એટલે ત્યાં પૂતગળ કર્મને જાણતો હતો છતાં પણ એની સાથે એને કરતા કર્મનો ભાવ હતો નહીં. જ્યારે અહીંયા તો સ્પષ્ટ લીધું છે કે પોતે પોતાના પરિણામને જાણે છે. તો આપણે ગાથા લઈએ, ગાથા 77. ન અપિ પરિણમતિ ન ગૃહાતિ ઉત્પદ્યતે ન પરદ્રવ્ય પર્યાયે જ્ઞાની જાનનપિ ખલુ સ્વક પરિણામમ અનેકવિધમ. ગુજરાતીમાં આ ગાથા લઈએ આપણે.
વિધનિજ પરિણામની જ્ઞાની જરૂર જાણે વળે પરદ્રવ્ય પર્યાય ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે.
ગાથામાં નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે, નિજ પરિણામને જાણે. ત્યારે 76મી ગાથામાં એ ઉદગળ કર્મને જ્ઞાની જરૂર જાણે, આટલો જ ફેર છે. ત્યાં એ પૂતગળ કર્મના પરિણામ એને જ્ઞાની જાણતો હતો, અને અહીંયા એ નિજ પરિણામને જાણે છે. પોતાના પરિણામને જાણતો થકો એ પરદ્રવ્યના પરિણામે પરિણમતો નથી, પરદ્રવ્ય રૂપે થતો નથી, પરદ્રવ્યના પરિણામ એનું કાર્ય નથી, એનું કર્મ નથી, એ રીતે એ ઉપજતો નથી. એટલે 76મી અને 77મી ગાથાની અંદર આ તફાવત છે. હવે આપણે એનો વિસ્તાર કરીએ એટલે આપણને ખ્યાલમાં આવે કે આમાં ખરેખર શું છે, તફાવતની સાથે શું જાણવા પણ છે એનો આપણને ખ્યાલ આવે. અહીંયા 77મી ગાથાના અર્થમાં કહે છે કે જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને, જ્ઞાની અનેક વિધમ સ્વક પરિણામમ, સ્વક પરિણામમ એટલે પોતાના પરિણામને જાણનપી જાણતો હોવા છતાં નિશ્ચયથી ખલુ પરદ્રવ્ય પર્યાયે, પરદ્રવ્યના પર્યાયમાં ન અપી પરિણમતી, પરિણમતો નથી, ન ગૃહાણાતી તેને ગ્રહણ કરતો નથી, અને ન ઉત્પદ્યતે એટલે તે રીતે ઉપજતો નથી. જ્ઞાની અનેક પ્રકારના પોતાના પરિણામને જાણતો હોવા છતાં, એટલે પોતાના પરિણામ અહીંયા છે. વિવિધ પરિણામ કોના છે? જુદા જુદા અનેક પ્રકારના પરિણામ અહીંયા જ્ઞાનીના પોતાના છે. એને જાણતો હોવા છતાં નિશ્ચયથી ખરેખર એ પરદ્રવ્યના પરિણામો રૂપે પરિણમતો નથી, એવા પરદ્રવ્યના પરિણામોને ગ્રહણ કરતો નથી, અને એવા પરિણામ રૂપે ઉપજતો નથી. ટીકામાં અહીંયા કહે છે કે પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવું વ્યાપ લક્ષણવાળું આત્માના પરિણામ સ્વરૂપ જે કર્મ, કર્તાનું કાર્ય, અહીંયા કરતા આત્મા છે અને આત્માનું એ કાર્ય, કયું કાર્ય? કે જે વ્યાપ લક્ષણવાળું છે એવું પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય. પ્રાપ્ય એટલે પહોંચે છે, પ્રાપ્ત કરી લે છે, વિકાર્ય એટલે એમાં એ ફેરફાર કરે છે, અને નિર્વર્ત્ય એટલે એ નવો થઈને ઉપજે છે એવું એ કાર્ય, નવીન કાર્ય થાય છે તે. એ ત્રણેય વસ્તુ તો એક જ છે, એક જ કાર્યમાં એ ખરેખર તો ત્રણેય સમાય છે. અને એ ત્રણેયમાં મુખ્ય વાત એ છે કે એમાં જીવ વ્યાપે છે માટે એ ત્રણેય થાય છે. તેનામાં આત્મા પોતે અંતરવ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો, તે રૂપે પરિણમતો અને તે રૂપે ઉપજતો થકો તે આત્મપરિણામને કરે છે. પોતે પોતાના પરિણામને કરે છે, ભગવાન આત્મા પોતાના પરિણામને કરે છે, એનો એ કરતા થાય છે. અને એમ એ કરતા થાય છે તો એ જે એનું કર્મ છે તે કયા પ્રકારે છે? તો કે એમાં એ વ્યાપે છે, એ જ્ઞાન ક્રિયા કરે છે, જાણે છે, તો એમાં એનો જ્ઞાન સ્વભાવ છે એ જાણવામાં વ્યાપ્યો છે. જ્ઞાન સ્વભાવ આત્માનો છે એટલે એ જ્ઞાન સ્વભાવ રૂપી આત્મા એનું જે કાર્ય છે, એનું જે કર્મ છે, જ્ઞાન કરવાનું જે કાર્ય છે, એમાં એ વ્યાપે છે. અને વ્યાપે છે, પહોંચે છે એટલે પ્રાપ્ય. અને એમાં એક પર્યાય બદલાય છે, જે પૂર્વની પર્યાય હતી એ, એટલે એ વિકાર્ય થયું, એ બદલાવ થયો, ફેરફાર થયો, અને નવી પર્યાય ઉત્પન્ન થઈ. જ્ઞાનની જાણન ક્રિયાની અંદર પૂર્વે જે હતી એ પર્યાય બદલાઈ અને નવી પર્યાય ઉત્પન્ન થઈ, એટલે એ નિર્વર્ત્ય. એમ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એ ત્રણે ત્રણ કાર્ય એ જુદા નથી, એ એક જ છે. અને એવું થવાનું કારણ શું છે? તો કે ભગવાન આત્મા એ પોતે પોતાના કાર્યમાં વ્યાપે છે. પોતાનું કર્મ શું કર્મ છે ભગવાન આત્માનું? જ્ઞાન ક્રિયા કરવી, જાણવું તે આત્માનું કામ, જાણવું તે આત્માનું કાર્ય, જાણવું તે આત્માનું કર્મ. એટલે આવી જાણવાની ક્રિયા કરે છે અને જાણે છે એ ક્રિયા થતાં જે પરિણામ આવ્યું એ પરિણામ એ કોનું છે? એ આત્માનું છે, એ કાર્ય આત્માનું છે, એનો કરતા આત્મા છે. અને એમાં એ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એ વ્યાપીને કરે છે, એવા એ આત્મ પરિણામને એ કરે છે. કોણ? આત્મા. આમ આત્મા વડે કરવામાં આવતું જે આત્મ પરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં આ પોતાના પરિણામને એ જાણે છે. વિધવિધ નિજ પરિણામને જ્ઞાની જરૂર જાણે ભલે.
આ 77મી ગાથાની પહેલી લીટી
શું છે એ આ વાત કરી કે એ પોતાના પરિણામને જ્ઞાની જાણે છે. આત્મ પરિણામ, આત્માના પરિણામ એને જ્ઞાની જાણતો હોવા છતાં જેમ માટી પોતે ઘડામાં અંતરવ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, ઘડા રૂપે એ પરિણમે છે, એવી રીતે આ જ્ઞાની બાહ્યમાં રહેલા, બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના પરિણામને ગ્રહતો પણ નથી, એ રૂપે પરિણમતો પણ નથી અને ઉપજતો પણ નથી. માટી એ એના પરિણામને, એટલે કે આ માટીમાંથી ઘડો થાય છે એમાં માટી પોતે જ વ્યાપે છે અંતરવ્યાપક થઈને, એટલે ઘડામાં, ઘડાની પર્યાય થઈ એમાં માટી વ્યાપે છે અને એમાં એ આદિ મધ્ય ને અંતમાં બીજું કોઈ છે જ નહીં, માત્ર માટી જ છે. અને એ પરિણામ ઘડા રૂપે થયા એ માટીના પરિણામ છે, માટી જે ઘડા રૂપે ઉપજી છે. એટલે એ રીતે માટીના પરિણામની જેમ આ આત્મા કંઈ પરદ્રવ્યની અંદર વ્યાપતો નથી, પોતાનું દ્રવ્ય છે, પોતાનું દ્રવ્ય છે, એમાં જ રહીને પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. પણ એમ નથી કે એ પરદ્રવ્યમાં વ્યાપે અને પછી એના પરિણામને કરે, એનો કરતા થાય, અથવા તો એને જાણે એમ પણ નહીં. પોતાનામાં રહીને એ પોતે કાર્ય કરે છે. અહીંયા તો એમ કહેવું છે કે જ્ઞાની એ બહારમાં રહેલા પરદ્રવ્યના પરિણામમાં વ્યાપતો નથી, એની આદિમાં પણ એ નથી, એના મધ્યમાં પણ નથી, અંતમાં પણ નથી. એટલે એ પરદ્રવ્યના પરિણામને ગ્રહણ પણ કરતો નથી, તે રૂપે પરિણમતો પણ નથી અને તે રૂપે ઉપજતો પણ નથી. માટે જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તો પણ એ જ્ઞાની એ પૂતગળના પરિણામોનો કરતા થતો નથી. એટલે કે પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ લક્ષણવાળું પરદ્રવ્ય પરિણામ સ્વરૂપ કર્મ એનો એ કરતા થતો નથી. પરદ્રવ્યના કામો આત્મા કરતો નથી. એ કેવા કામો છે કે જેની અંદર પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું વ્યાપ લક્ષણવાળું કાર્ય થાય છે એવા પરિણામને કરતો નથી. પોતાના પરિણામ થાય છે એમાં એને પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું કાર્ય છે પોતાના પરિણામ, નિજ પરિણામ, અને એવા પરિણામમાં એ વ્યાપે છે, આદિમાં પણ છે, મધ્યમાં પણ છે, અંતમાં પણ છે. અને એને પોતાના પરિણામને એ ગ્રહણ પણ કરે છે, એ રૂપે પરિણમે છે અને એ રૂપે ઉપજતો થકો એ પોતાના પરિણામને કરે છે, એનો કરતા થાય છે. પણ પરદ્રવ્યના પરિણામમાંથી એ કંઈ પ્રાપ્ત કરતો નથી, એ રૂપે પરિણમતો નથી, એ રીતે ઉપજતો નથી, એટલે પૂતગળના પરિણામની સાથે એને કરતા કર્મભાવ નથી. આ વાત આપણે વધારે હવે એનો વિસ્તાર નથી કરતા, આપણે પહેલાં પણ સમજ્યા છીએ 74મી ગાથામાંથી અહીંયા એ વાત છે. પણ અહીંયા મુખ્યતા એ છે કે જીવ પોતે પોતાના પરિણામને કરે છે અને જાણે છે ત્યારે પણ એ એમ લેવામાં આવ્યું કે ત્યારે પણ એ પરદ્રવ્યના પરિણામને કરતો નથી. હવે આપણને એમ થાય કે આટલા માટે થઈને આખી ગાથા કેમ લીધી હશે, તો એનો જવાબ છે એ બહુ સરસ ગુરુદેવે સમજાવ્યો છે, આપણે એને લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાના નંબર 129 ઉપર સમયસાર ગાથા 77 મથાળું, ત્યાં ગુરુદેવ કહે છે કે હવે પૂછે છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને ઉદગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી. ગાથા 76માં એમ હતું કે રાગને જાણતા એવા જીવને રાગ સાથે કરતા કર્મ ભાવ નથી, અને અહીંયા શું લીધું કે પોતાના પરિણામને જાણતા. 76માં રાગને જાણવા વાળો જીવ લીધો હતો, અહીંયા પોતાના પરિણામને જાણવા વાળો જીવ લીધો છે. એટલે અહીંયા એમ લીધું કે એ પોતાના પરિણામને જાણતો એવો જીવ એ પૂદગળ પરિણામ સાથે કરતા કર્મ ભાવ રૂપે છે કે નથી. અહીં એમ પ્રશ્ન છે કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પૂદગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી, એટલે કે પૂદગળના પરિણામ એનો એ કરતા થાય છે કે નથી થતો. ગુરુદેવ કહે છે કે કેટલી સ્પષ્ટ વાત કરી છે, કોઈ ધન્ય પડીએ ધન્ય પડે આ સમયસાર રચાઈ ગયું છે, જગતના સદભાગ્ય કે આવી ચીજ રહી ગઈ એમણે, એટલે આ રચના કરી છે. એવા કુમકુંદાચાર્ય ભગવાને તો આપણને કેવળી ભગવાનના વિરહ ભૂલાવ્યા છે. આ શાસ્ત્રને લીધે થઈ અને આપણને આધાર રહે છે, કેવળી ભગવાન નથી તો પણ આપણને એટલો આધાર રહે છે. અહીંયા પૂછે છે કે પોતાના પરિણામને જાણવાનું કર્મ કરે છે, પોતાના પરિણામને નિજ પરિણામને એ જાણે છે એવું એ કાર્ય જીવ કરે છે, એવા જીવને પરના પરિણામ પૂદગળના પરિણામ એ રાગ રૂપે હોય શુભભાવ રૂપે છે તે પરિણામ એની સાથે કરતા કર્મની પ્રવૃત્તિ છે કે નથી, એને પણ એ કરે છે કે નથી કરતો. પોતાના પરિણામને જાણવાનું કર્મ તો કરે છે, તો ભેગું ભેગું પરનું પણ કાર્ય કરી લે તો શું વાંધો. લોકોમાં કહેવાય છે ને કે ભાઈ એક ગાયનો ગોવાળ તે ગોવાળ અને પાંચ ગાયનો ગોવાળ હોય તો એ ગોવાળ, એક ગાયને એ ચરાવવા લઈ જતો તો બીજી વધારાની કોઈકની ચાર ગાયોને લઈ જાય અને પાંચ ગાયનો ગોવાળ થાય તો એમાં શું વાંધો, એકને ચરાવવા લઈ જાય છે સાથે બીજી ચાર પણ આવે પાંચ એને ચરાવીને આવે એમાં શું વાંધો. એ તો ગોવાળ કહેવાય ને, એક ગાયનો ગોવાળ ને પાંચ ગાયનો ગોવાળ, પાંચને ચરાવવા લઈ જાય એમાં શું. એવી રીતે આ આત્મા જ્યારે પોતાના પરિણામ કરે છે અને જાણે છે, પોતાના પરિણામને એ જાણે છે એવું એક કર્મ કરે છે એવું એ કાર્ય કરે છે, તો ભેગું પરનું પણ કાર્ય કરી લે કે રાગરૂપી કર્મ છે એને પણ એ કરી લે તો એમાં શું વાંધો. એટલે એ પણ સાથે સાથે કરતો હશે કે નહીં કરતો હોય એવો પ્રશ્ન છે. પ્રશ્નમાં શું છે કે જ્યારે એ જાણે છે પોતાનું પરિણમન તો શુદ્ધ પરિણમન નિર્મળ પરિણમન કરી રહ્યો છે, એ ભગવાન આત્મા પોતાનું જે પરિણમન કરી રહ્યો છે એ પરિણમનને જાણે છે, તો સાથે ને સાથે એ પેલા રાગના ભાવ પૂદગળના પરિણામ એનો પણ એ કરતા થાય તો શું વાંધો, એવો મનમાં એ પ્રશ્ન થયો છે. એટલે એમ પૂછ્યું કે એનો પણ કરતા થઈ જાય ને, એમ કે રાગનો પણ આત્મા કરતા થઈ જાય ને, પોતાના પરિણામને જાણે એ જાણવાની સાથે જે શુભરાગ એને થયો છે એ પણ આત્મા સાથેને સાથે કરતો હશે ને, કેમ કે શુભાશુભ પરિણામને તો એ જાણે છે, તો જાણે છે તો સાથે સાથે એવા શુભાશુભ રાગના પરિણામનો એ કરતા થાય એને કરે કે નહીં, એમ શિષ્યનો પ્રશ્ન છે. એ રાગ સાથે એને કરતા કર્મ સંબંધ છે કે નહીં, અને એના ઉત્તર રૂપે આ ગાથા કહેવામાં આવી છે. નીચે કહે છે કે જો પ્રાપ્ય વિકાર્ય અને નિર્વર્ત્ય એવું વ્યાપ લક્ષણવાળું આત્માના પરિણામ સ્વરૂપ જે કર્મ તેનામાં આત્મા પોતે અંતરવ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને તેને ગ્રહતો તે રૂપે પરિણમતો અને તે રૂપે ઉપજતો થકો તે આત્મ પરિણામને કરે છે. થોડીક એની વધારે સમજ લઈએ કે કેવી રીતે આત્મપરિણામને એ કરે છે. પહેલા તો એ વાત સમજીએ કે જ્ઞાનના જે પરિણામ જ્ઞાનીને થયા તે જ્ઞાનીને જ્ઞાનના પરિણામ થયા એટલે કે એ જ્ઞાન જે કરે છે તે પરિણામ તે કાળે પ્રાપ્ત થાય છે. જ્ઞાનના પરિણામ જે થયા કોને થયા? જ્ઞાનીને થયા. એટલે કે એ જ્ઞાન કરવાવાળો થયો, એણે જાણ્યું, એ પરિણામ આવ્યું, એ જ્ઞાન જ્ઞાનીનું કર્મ છે, કાર્ય છે. એવા જ્ઞાનના પરિણામ, એવા જ્ઞાનના જે પરિણામ થયા તે કાળે પ્રાપ્ત થયા. કોને પ્રાપ્ત થયા? જ્ઞાનીને જ્ઞાનમાં પ્રાપ્ત થયા. ધ્રુવ છે એટલે કે તે કાળે તે થવાના જ છે, એમ નિશ્ચિત છે. જે પરિણામ જ્ઞાનના થયા એ પરિણામ નક્કી જ હતા, એમ જ થવાના હતા, અને એ ભગવાન આત્માને એમ પ્રાપ્ત થયા. જ્ઞાનના પરિણામ જે કાળે થયા તે આત્માને પ્રાપ્ત થયા, તો એ પરિણામ એ વખતે એમ થવાના નિશ્ચિત હતું. આને પ્રાપ્ય કહ્યું, આ પ્રાપ્ય. જ્ઞાનીનું જે કર્મની અંદર જે કાર્ય છે એની અંદર પ્રાપ્ય એ આ છે. જ્ઞાનના જે પરિણામ જ્ઞાનીને થયા તે કાળે પ્રાપ્ત થયા છે, અને એ કાળે પ્રાપ્ત થાય છે ત્યારે એ ધ્રુવ છે એટલે કે તે કાળે તે જ થવાના છે એમ નિશ્ચિત છે. અને આ પ્રાપ્ય કર્મની વ્યાખ્યા છે. એ આ પ્રાપ્ય, આ પ્રાપ્ત થયું છે એ પ્રાપ્ય. આત્માના જાણવાના જે પરિણામ થયા તે કાળે તે જ થવાના હતા તે થયા, તેને પ્રાપ્ય એટલે ધ્રુવ કહેવાય. આત્મા તેને પહોંચી વળે છે એટલે એ પ્રાપ્ત કરે છે. આત્મા તે પરિણામને જાણવાવાળો થાય છે, ત્યાં પહોંચી વળે છે એટલે એ પ્રાપ્ય છે. જાણવાના, દેખવાના, શ્રદ્ધવાના જે પરિણામ છે તે આત્માના છે, અને એ જાણવાના, દેખવાના, શ્રદ્ધા કરવાના જે પરિણામ છે તે આત્માનું કાર્ય છે. કેવું કાર્ય છે? એ પ્રાપ્ય કાર્ય છે. કે એવા પરિણામ જે જાણવા, દેખવા, શ્રદ્ધાના પરિણામ જે છે એને આત્મા પહોંચે છે એટલે એ કાર્ય આત્માનું પ્રાપ્ય કર્મ છે. એટલે કે તે કાળે તે પરિણામ ધ્રુવ છે એટલે એ કાળે એ પરિણામ તો છે જ, એ કાળે એવા પરિણામ તો છે જ, અને તે કાળે તે જ થવાના હતા તે થયા છે, પણ એને આત્મા મેળવે છે, એને પ્રાપ્ત કરે છે, પહોંચે છે એટલે એને આત્માનું પ્રાપ્ત કર્મ કહ્યું. વળી એ જ પરિણામને વિકાર્ય કર્મ કહે છે. એ જ પરિણામને જે પ્રાપ્ય કર્મ છે એને વિકાર્ય કર્મ પણ કહે છે. કઈ રીતે કહે છે? કે પ્રથમ જે હતા તે બદલાઈને, પલટીને આ થયા માટે તેને વિકાર્ય કર્મ કહે છે. પહેલા જે હતા પરિણામ એ બદલાઈ અને પછી આવા પરિણામ થયા એટલે એ રીતે એ બદલાવ થયો એટલે વિકાર્ય, એટલે એને વિકાર્ય કર્મ, વિકાર્ય કાર્ય પણ કહે છે. અને તે સમયે પછી નવા થયા, નવી પર્યાય થઈ છે, નવું પરિણામ આવ્યું છે એટલે એને એ નિર્વર્ત્ય કર્મ પણ કહે છે. એટલે ત્રણે ત્રણ પરિણામ, કે જે પરિણામને આત્મા પહોંચે છે, કેમ કે એ પરિણામ એના પોતાના છે, આત્મા એમાં વ્યાપ્યો છે. જ્ઞાન કરે છે આત્મા, કેમ કે આત્મા જ્ઞાન સ્વભાવી છે, તો એ જ્ઞાનના જે પરિણામ, જાણવાના પરિણામ જે છે એ પણ આત્માના પરિણામ છે. એની નિર્મળ પર્યાય જે થઈ રહી છે એ આત્માનું કર્મ છે. વિવિધ પ્રકારે લીધું છે ને, આ વિવિધ નિજ પરિણામ, એ સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રના પરિણામ આત્માના છે. એ પરિણામ સુધી આત્મા પોતે પહોંચે છે એટલે એ એનું પ્રાપ્ય કર્મ છે. અને એ પરિણામ બદલાયું છે, પહેલાં જેમ હતું એના કરતાં એ પર્યાય બદલાય છે એટલે વિકાર્ય પણ એ છે, અને બદલાઈ અને નવું થયું છે એટલે નિર્વર્ત્ય કર્મ પણ એ જ છે. એટલે આવી રીતે એના જે પરિણામ આત્માના થાય છે એને આત્મા પહોંચે છે, એ રૂપે આત્મા પરિણમે છે, અને એ રીતે આત્મા ઉપજ્યો, અને એવા પરિણામને આત્મા પોતે પોતાના જ્ઞાનમાં જાણે છે. આ પરિણામ આત્માના લીધા, એ પરિણામને આત્મા જાણે છે. હવે આટલું કરે છે તો ભેગા ભેગું શુભ ભાવના પરિણામ થયા હોય તો શુભ ભાવ ને કરે કે ન કરે, પ્રશ્ન આટલો છે. જ્યારે એના પોતાના જે પરિણામ થાય છે એ વખતે એ પરિણામને આત્મા કરે કે ન કરે, એટલે જે પરના લક્ષ્ય થતા પરમાં બાહ્યમાં થતા પરિણામ છે એને આત્મા કરે કે ન કરે, શુભ ભાવ ને આત્મા કરે કે ન કરે, શુભ રાગને આત્મા કરે કે ન કરે, રાગ દ્વેષના પરિણામને આત્મા કરે કે ન કરે, આટલો પ્રશ્ન છે. તો એમાં એ વાત છે કે ના, એને ન કરે, એને એ નથી કરતો. અહીંયા શું કહ્યું કે આત્મા પોતાના પરિણામને મેળવે છે, પહોંચે છે, પ્રાપ્ત કરે છે, એ એનું પ્રાપ્ય કર્મ. અને પહેલા હતા એ પલટી એને થયા છે માટે વિકાર્ય કર્મ, અને તે સમયે નવા ઉપજ્યા તેથી તેને નિર્વર્ત્ય કર્મ કહે છે. એટલે ત્રણે ત્રણ મૂળ તો એક જ છે પણ એ પરિણામ આત્માના છે. આવું જે વ્યાપ લક્ષણ વાળું કર્મ તેમાં આત્મા પોતે વ્યાપે છે, અંતર વ્યાપક થઈ અને એ આત્મા પોતે વ્યાપે છે અને એવા એ પરિણામને કરે છે. વ્યાપ લક્ષણ વાળું જે કર્મ છે એમાં શું કરે છે આત્મા, ખરેખર વિસ્તારથી જોઈએ તો એ જ્ઞાન કરે છે, શ્રદ્ધાન કરે છે. એટલે વ્યાપ લક્ષણ વાળું જ્ઞાન શ્રદ્ધાન રૂપ કાર્ય જે કરે છે એમાં એ આત્મા પોતે જ વ્યાપે છે, એ પરિણામનો કરતા આત્મા પોતે જ છે અને એને એ જાણે છે, એને એ જાણે છે, એનું જ્ઞાન કરે છે. કેમ કે આત્મામાં જ્ઞાન ગુણ છે, જ્ઞાન સ્વભાવી છે, એટલે પોતાના પરિણામને એ જાણે છે. હું જે કંઈ કરું છું એને હું જાણું છું, આટલી સહેલી વાત છે. પણ એમાં થોડોક વિસ્તાર કર્યો, સમજવાનું શું છે, હું આત્મા જે કંઈ કરું છું જે મારા પરિણામ છે એને હું જાણું છું, વાત તો આટલી જ છે, બહુ સહેલું છે. શું કહ્યું, આત્મા એ કર્મ કરે છે ને પાછો એને એ જાણે છે, અને જે કર્મ કરે છે એ કર્મમાં એ પોતે વ્યાપે છે માટે કરે છે. પરમાં એ વ્યાપતો નથી એટલે પરના કાર્યો એ કરતો નથી. બહારના કાર્યો એ કેમ નથી કરતો, કેમ કે ત્યાં સુધી પહોંચતો જ નથી. બીજા દ્રવ્ય સુધી પહોંચે તો એનું કામ કરે ને, એટલે બીજા સુધી પહોંચતો નથી એટલે બીજાનું કામ કરતો નથી. સહેલી સાદી ભાષામાં આટલી વાત છે. એટલે જે અગાઉ પણ આપણે 76માં પણ કરી ગયા, 77માં, એમાં કોઈ બીજો એ રીતે તો કોઈ ફેર નથી. પણ અહીંયા ફેર શું લીધો કે આત્માના પરિણામને અહીંયા લીધા. હવે આ આત્માના પરિણામ વિશે થોડીક વાત આગળ આવશે તે પણ આપણે લઈએ છીએ કે દ્રવ્યની નિર્મળ પર્યાય જે થાય તે કોની, દ્રવ્યની એટલે કોઈ પણ દ્રવ્યની આપણે પર્યાય લઈએ તો. આત્માની વાત હમણાં એક બાજુ રાખીએ, છ દ્રવ્યની વાતનો વિચાર કરીએ તો કોઈ પણ દ્રવ્ય હોય એની નિર્મળ પર્યાય થાય કે એનું શુદ્ધ પરિણામ, એમાં એ દ્રવ્ય પોતે વ્યાપે છે, એ દ્રવ્ય ત્યાં પહોંચે છે, એ પરિણામનો કરતા દ્રવ્ય છે. એટલે દ્રવ્યની નિર્મળ પર્યાય તે એનું વ્યાપ્ય લક્ષણવાળું કામ છે, વ્યાપ્ય લક્ષણવાળું કાર્ય છે. અને તે વખતે એ જ કાર્ય થવાનું છે એવું જે આત્માના પરિણામ સ્વરૂપ કર્મ, એટલે કે જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ સ્વરૂપ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ સ્વરૂપ કર્મ. પહેલા તો આ સામાન્ય દ્રવ્ય બધા માટે એક વાત આપણે સમજી લઈએ કે જે દ્રવ્યની પર્યાય નિર્મળ થાય, સ્વાભાવિક પર્યાય થાય, એના ગુણોને કારણે જે પર્યાય થાય છે એ પર્યાય એટલા માટે થાય છે કે એમાં એ દ્રવ્ય વ્યાપે છે અને એ પર્યાય થાય છે, એ કામ થયું છે તો એ એનું વ્યાપ લક્ષણ વાળું કાર્ય છે. અને એ રીતે આત્માના કાર્યને પણ આપણે લઈએ તો આત્મા જ્યાં પોતે વ્યાપે છે ત્યાં જ એનું કાર્ય થાય છે, એનું કામ થાય છે, અને એ કાર્ય થયું છે એ આત્માના પરિણામ રૂપે થયું છે. અને એ પરિણામ, એ આત્માના પરિણામ સ્વરૂપ કર્મ, એટલે કે એ શું પરિણામ સ્વરૂપ કર્મ લીધા છે અહીંયા, એટલે કે જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ સ્વરૂપ, જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ સ્વરૂપ એટલે જાણવા દેખવાના ભાવ રૂપે થતા એ કર્મ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રના પરિણામ સ્વરૂપ કર્મ, તેમાં આત્મા પોતે અંતરવ્યાપક થઈને, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના પરિણામ જ્યારે આત્માના થયા તો એની અંદર કોણ વ્યાપે, આત્મા વ્યાપે કે બીજું કંઈ વ્યાપતું હશે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય ત્યારે તીર્થંકર ભગવાન એમાં આવીને વ્યાપે
કે
પોતે અંદર વ્યાપે. તીર્થંકર ભગવાનની ભક્તિ કરતા કરતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આપણને થાય, તેમાં તીર્થંકર ભગવાન આપણામાં આવી જતા હશે? નથી આવતા. પોતે એમાં વ્યાપે છે, એ પરિણામ પોતાના જ છે. એ પરિણામ પોતાના છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને ચારિત્રના પરિણામ જે થાય છે એ જીવને પોતાને થાય છે, એટલે એમાં જીવ પોતે વ્યાપી રહ્યો છે. અને એ પરિણામ જે છે તે કેવા પરિણામ છે? શુદ્ધ પરિણામ, નિર્મળ પરિણામ છે, સ્વાભાવિક પરિણામ છે. એ આત્માને હોય છે, પણ દ્રષ્ટિ કરે, એનો પ્રયત્ન કરે તો થાય ને એવા પરિણામ. બારમાં ને બારમાં જ રહેશે તો ક્યાંથી એવા પરિણામ થશે? પોતે બારમાં જ રખડશે, પોતાનો ઉપયોગ બહારને જાણવામાં ને બારમાં રહ્યો છે, બહારની રૂચિ જ રહી છે, પરના કાર્યો હું કરું એવા ભાવ સાથે બારમાં ને બારમાં રહ્યો છે,
તો પછી
આવા પોતાના પરિણામ ક્યાંથી થશે? લક્ષ જ એના તરફ ગયું નથી, ઉપયોગ ત્યાં ગયો નથી, તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, ચારિત્રના પરિણામ ક્યાંથી થશે? પણ અહીંયા તો જ્ઞાનીની વાત લીધી છે કે જ્ઞાનીને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે, ત્યારે એ પરિણામમાં એ જ્ઞાનીનો પોતાનો આત્મા જ વ્યાપે છે. હવે આ જ્ઞાની જ્ઞાની કરીને વાત કરી, ગઈકાલે પણ વાત કરી, તી પહેલા પણ વાત કરી, એટલે પછી એક વાત આવી, નામ નથી આપતો, આ સ્વાધ્યાય પૂરો થયા પછીથી કોઈ કે પ્રશ્ન કર્યો હતો, એટલે આપણે એમ કહ્યું કે ભાઈ એ તો જ્ઞાની ના ને, એટલે એ તો બરાબર જ્ઞાની ના થાય ને, આપણે શું પણ એમ આટલા આટલા સ્વાધ્યાય કર્યા, લગભગ 200 સ્વાધ્યાય થવા આવશે હવે થોડા દિવસમાં, અને હજી આ સ્વાધ્યાયમાંથી એ જાણે કે એ કોકની વાત ચાલતી હોય એવી રીતે જો સ્વાધ્યાય કરવામાં આવે તો શું થાય? કંઈ પ્રાપ્ત નહીં થાય. એ જ્ઞાનીના પરિણામને કહેવા કરતા એને એમ કહેવું જોઈએ કે મારા પરિણામ, આત્માના પરિણામ કહીએ ત્યારે એમ લેવું જોઈએ કે મારું, આ બધી મારી વાત ચાલે છે એ મારા પરિણામ. જ્યાં સુધી એવો ભાવ જ નહીં આવે ત્યાં સુધી આ શાસ્ત્રનો સ્વાધ્યાય છે એ ત્રીજો પુરુષ એક વચન બીજાની વાત કરતા હોય એવી રીતે જ લેવાશે. આ તો કોકની વાત કરીએ, મારે તો કંઈ લાગે વળગે નહીં, એમાં કોકની વાત કરતા હોય એવું જ લાગે, અને કોઈકની વાત કરતા હોય તો પછી આપણા હૃદયને ક્યાંથી સ્પર્શવાની? વ્યવહારમાં પણ સામાન્ય રીતે એવું જ થાય છે ને, કોઈકના લગ્ન થાય તો આપણે શું કહીએ, એના લગ્ન થયા ને આપણને બહુ સ્પર્શે નહીં, કંઈ એની અસર ન થાય, આપણે કંઈ એવા અતિ ઉત્સાહમાં ના આવીએ. કોઈક મરી જાય, મૃત્યુ થાય કોઈકનું, તો આપણને એટલા બધા કંઈ ખેદ નથી થતા, બરાબર જે મરી ગયા વાત ભૂલી જઈએ. પણ જ્યારે પોતાને ઘેરે વાત આવી હોય ત્યારે, પોતાને ઘેરે લગ્ન આવ્યા ત્યારે કેવા માલતા હોય ને કેવા આમ અવાજે બેસી જાય, અને પોતાને ઘેરે કોઈનું અવસાન થયું હોય ત્યારે કેવો ફેર પડી જાય છે. એટલે ત્રીજાની વાત કરતા હોય તો એ આપણને સ્પર્શતું જ નથી, એ યાદે રહેતું નથી, થોડા દિવસમાં તો આપણે ભૂલી જઈએ છીએ. આ સમયસારમાં જ્યાં જ્યાં આત્માની વાત કરી હોય ત્યાં જ્યારે તમે એમ લઈને બેસો કે એ આત્માની વાત, અથવા તો જ્ઞાનીની વાત કરીએ તો કે જ્ઞાનીને આપણે શું, આપણું શું, આપણે શું કરવાનું? પાછું ઘણી વાર તો એમ પણ પ્રશ્ન કરે, આ તો તમે કહ્યું બરાબર, પણ હવે અત્યારે અમારે શું કરવું? અરે ભાઈ, તારે આ જ કરવાનું છે, તું જ્ઞાની છો એમ સમજીને આગળ વધ, એટલે બધા પ્રશ્નોના જવાબ આવી જાય. કોઈકના પ્રશ્નો આમ પણ થાય છે, પણ કે હવે અત્યારે અમારે શું કરવું? તો પહેલો તો સ્વીકાર કરવો કે હું શુદ્ધ આત્મા છું અને હું જ્ઞાની છું અને એવા શુદ્ધ સ્વરૂપમાં જ છું, એવો પહેલો સ્વીકાર કરવો, એટલે સ્વાભાવિક રીતે પોતાના દોષ, પોતાની મલિનતા સમજાઈ જાય કે વર્તમાન પર્યાયમાં મને જે આ અજ્ઞાન ને મિથ્યાત્વ ને ખોટી માન્યતા ને ભ્રમ ને ભ્રાંતિ ને બધું ઘૂસી ગયું છે એ બધું મારું હોઈ શકે નહીં, એમ નિર્ણય થઈ જાય. અડધું કામ ત્યાં જ પૂરું થઈ જાય, પુરુષાર્થ અડધો ત્યાં જ થઈ જાય, પણ એ તો લેતો જ નથી એ રીતે. આ સ્વાધ્યાય આખો ચાલે, અહીંયા કેટલા 193-194 સ્વાધ્યાય, ચાર તો પેલા રિવિઝનના સ્વાધ્યાય, 197 જેવા સ્વાધ્યાય થઈ ગયા, અને હજી એમ કે ભાઈ એ તો જ્ઞાનીની વાત. અરે ભલા ભગવાન, તું જ્ઞાની તો છે, પણ તારે બીજું શું જોઈએ છે? વર્તમાન પર્યાયની અંદર તું પર્યાયનું લક્ષ કરીને એમ જ વર્તમાનો છે કે એ છોડીને જેવું સ્વરૂપ છે એનો સ્વીકાર કરીને પછી પુરુષાર્થ કરવાનો છે? આખું સમયસાર લખાયું છે એ જ રીતે લખાયું છે કે તું આ છો એટલો સ્વીકાર કર, એટલે સહજ રીતે બીજું બધું તારું નીકળી જાય, છૂટું પડી જાય. ભેદ જ્ઞાન કરવાની તો આ રીત મહાપુરુષે બતાવી કે તું સત્યનો સ્વીકાર કર, આ છો એને પહેલા બાંધી દે. આપણે પહેલા પણ વાત કરી હતી, ખીલે બંધાવવાની વાત કરી હતી કે જેથી કરીને બહાર જવાય નહીં, ઢોરને ખીલે બાંધે એટલે એટલા એટલામાં ફરે પણ બહાર જાય નહીં. એવી રીતે પોતાને, પોતે ભગવાન આત્મા છે એવા ખીલા સાથે બાંધી દે તો પછી બહારમાં ક્યાંય જવા પણ રહેશે જ નહીં, અને જે 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 બીજી વાત આવશે એ સહજ રીતે છૂટી પડી જશે. કે ના એ નહીં એ નહીં એ નહીં હું આત્મા. એટલે અહીંયા સ્વાધ્યાય કરતી વખતે પણ આ જ્ઞાનીની વાત આવે ત્યારે એમ છે કે મારી વાત છે, નહીતર આપણને શું કોણ કહેત અહીંયા. આપણને આ ભણાવવા માટે કહ્યું છે, આપણે પરીક્ષા આપવા માટે એમ જાણીએ કે ચલો જ્ઞાનીને આમ મારે નહીં, જ્ઞાનીને જ્ઞાની જુદો ને હું જુદો. આવો સ્વાધ્યાય કરવા બેઠા છીએ આપણે? આવો સ્વાધ્યાય નથી કરતા આપણે. આપણે આ સ્વરૂપ આપણને જે મહાપુરુષે સમજાવ્યું છે એને લીધે થઈને આપણે હર્ષમાં આવીએ છીએ, અતિ હર્ષમાં આપણે સ્વીકારીએ છીએ કે ઓહો આવો હું છું, મને તો ભાન નહોતું, મને તમે આ જણાવ્યું કે મારું આવું સ્વરૂપ છે. અને એમ કરીને જ્ઞાની મહાપુરુષે જેણે આપણને સમજાવ્યું છે એવા કુંકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, પૂજ્ય ગુરુદેવ એ બધાનો આપણે ઉપકાર માનીએ છીએ. તો તમે મને મારું સાચું સ્વરૂપ જણાવ્યું, હું તો ભૂલી ગયો હતો આવું મારું સ્વરૂપ છે, એમ આનંદ વિભોર થઈને આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. અને સમયે સમયે બધી ગાથા દ્વારા આપણને એ જ સમજાવી રહ્યા છે કે તારું આવું સ્વરૂપ છે. એટલે પછી બાકીનું શું રહ્યું? એ સિવાયનું બીજું કંઈ જે છે તે મારું નથી, એટલું કામ જ આપણે કરવાનું બાકી રહેશે. હવે આટલી કરુણા કરી છે, પછી બગાસા ખાઈએ, જોકા મારીએ, પહેલાંથી વાંચીએ નહીં, અભ્યાસ કરીએ નહીં, કે પછીથી પણ વાંચીએ નહીં સ્વાધ્યાય, પછીથી પણ ગુરુદેવનું પ્રવચન પણ સાંભળીએ નહીં, તો એવા સ્વાધ્યાયનો શું અર્થ છે? પ્રભુ આ જન્મ આમનામ ચાલ્યો જશે, આ જન્મ આમનામ પૂરો થઈ જશે, આની દુર્લભતા તો સમજો. બોધિ દુર્લભ, બાર ભાવનાની અંદર એક ભાવના છે બોધિ દુર્લભ ભાવના. એ વાંચશો તો ખ્યાલ આવશે આપણને કે કેટલું દુર્લભ છે. બધા જ મહાપુરુષો એના વિશે વાત કરી છે. સ્વામી કાર્તિકેયે તો આખું પુસ્તક લખ્યું બાર ભાવના ઉપર. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા નામનું પુસ્તક લખ્યું છે, અનુપ્રેક્ષા એટલે ભાવના, એમાં બોધિ દુર્લભ ભાવના. અને છ ઢાળાની અંદર તો દોલતરામજીએ તો શરૂઆત જ એનાથી કરી દીધી છે. એ બોધિ દુર્લભ ભાવનાની જ વાત આખી લઈને શરૂઆત જ કરી. પહેલી શરૂઆતની ગાથા કરશો તો ખ્યાલ આવશે કે ના આખી બોધિ દુર્લભ ભાવનાની જ વાત છે કે આ આ જીવને આ પર્યાય મનુષ્યની પર્યાય પ્રાપ્ત થવી એ કેટલું કઠણ છે, કેટલું અઘરું છે, કેટલું દુર્લભ છે. પહેલા નિગોદમાં હતો, નિગોદમાં પછી એકેન્દ્રિયમાં અને પછી બેન્દ્રિયના ત્રસ્તની પર્યાયને એમ કરતા કરતા આ સ્ટેજે જે પહોંચ્યો છે એ કેટલું બધું દુર્લભ છે. અને એવો દુર્લભ આપણને આ ભાવ મળ્યો છે અને એની અંદર આપણને આ બધું જ મળ્યું હોય અને છતાં પણ આપણે આપણા જે બાકી રહેલા વર્ષોની અંદર ધર્મ ધ્યાન નહીં કરીએ તો ક્યાંય રખડી પડતું, ફરી પાછા નિગોદમાં જ જવાનું એ તો નક્કી વાત છે. આ જીવ પાછો નિગોદમાં જવાનો એ નક્કી વાત છે, એ તો નિગોદમાં જ ચાલ્યો જશે. જો સમ્યક દર્શન પ્રગટ નહીં કરે તો ખોવાઈ જવાનો છે. ને આ ભાવમાં જે મળ્યું છે એવું ક્યારે કેટલા ભાવ પછી મળે, હવે અત્યારે જે મળ્યું છે એનો ઉપયોગ ન કરી લે તો પછી એના જેવી મૂર્ખાઈ શું થશે? તો સ્વાધ્યાય કરવો, એમાં પહેલાંથી વાંચીને આવવું, વાંચીને પછી સ્વાધ્યાય કરીએ તો આપણને વધારે સમજમાં આવે. અને પછી ગુરુદેવનું પ્રવચન પણ સાંભળવું એટલે આપણને ભાવ પકડાય, કેવા ભાવે આપણે પરિણમવાનું છે એ પકડાય. આપણે પ્રયત્ન એટલો કરીએ છીએ જેટલું બને એટલું ગુરુદેવ જે આપણને કહી ગયા છે એને આપવાનો આપણે આ સ્વાધ્યાયમાં પ્રયત્ન કરીએ છીએ. પણ પ્રભુ ગુરુદેવે વાત જે કરી છે એનો એક અંશ માત્ર પણ હું તો આપી શકતો નથી, આ તો આપણે સાથે બેસીને વાંચીએ છીએ, વાંચન કરીએ છીએ, એટલું જ છે. મારામાં એ કંઈ શક્તિ નથી જે ગુરુદેવમાં છે. ગુરુદેવની વાણીમાં જે વાત આવે છે એ વાત તો અદ્ભુત વાત છે. એટલે પહેલા અને પછી બે વખત કરવો જોઈએ. પહેલા સામાન્ય વાંચીને આવવું જોઈએ અને ત્યાર પછીથી ગુરુદેવનું પ્રવચન સાંભળવું જોઈએ. અને જરૂર લાગે તો આ સ્વાધ્યાયને ફરીથી રિપીટ કરી અને મૂળ વાતને સમજી લેવી જોઈએ. કેમ કે આપણે તો સામાન્ય જે વાત આમાં ગાથા અને ગાથાનો અર્થ વગેરે એને કરીએ છીએ અને પછી ગુરુદેવે જે સમજાવ્યું છે એને લઈએ છીએ. પણ ભાવ વિભોર થવું હોય તો ગુરુદેવનું પ્રવચન જરૂરથી સાંભળવું. અહીંયા તો કહે છે કે આત્માના પરિણામ આવા થાય છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ સ્વરૂપ જે કર્મ એ આત્માનું છે, આત્મા એમાં અંતરવ્યાપક થઈ એની આદિ મધ્ય અને અંતમાં વ્યાપે છે. કોણ? ભગવાન આત્મા એમાં વ્યાપે છે. કેટલી સરસ વાત મૂકી છે. એની આદિમાં પણ આત્મા છે, મધ્યમાં પણ આત્મા છે અને અંતમાં પણ આત્મા છે. તે રાગને જાણે છે માટે તેની આદિમાં રાગ છે એમ નથી. એ વખતે આત્મા રાગને જાણે, સ્વભાવ આવ્યો હોય તો એને જાણે, પણ કંઈ એની આદિમાં કંઈ રાગ નથી. અરે એમ પણ નથી કે રાગને જાણે છે તો રાગ છે માટે જાણે છે એમ પણ નથી. એવી પણ રાગની અપેક્ષા નથી. કેમ કે એ પરિણામ આત્માના છે અને આત્મ પરિણામ કહેવામાં આવ્યા. એટલે આત્મ પરિણામને આત્મા ગ્રહે છે, એ રૂપે પરિણમે છે એમ એનો એ કરતા થાય છે. એ રૂપે એ પરિણમે છે, એ રૂપે ઉપજે છે. એટલે આત્મ પરિણામને ગ્રહતા જાણતા આત્માને રાગ સાથે કંઈ કરતા પણ થતું નથી. એ તો પોતે એ પોતાના આત્માના પરિણામને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના પરિણામને એ જાણતો હોય ત્યારે પણ એને રાગને જાણે તો પણ એ રાગને એ કરતો નથી. અરે શુભભાવ એને આવ્યો હોય તો એને પણ એ કરતો નથી, શુભભાવને પણ એ જાણે છે. એટલે એ શુભભાવ સાથે પણ એનું કરતા કર્મ પણ નથી. પોતે સ્વયં અંતરવ્યાપક થઈને પોતાના જાણવાના પરિણામને કરે છે. એ વખતે એને પર સાથે કંઈ કરવા પણ નથી. પેલા પરિણામ જે છે એ તો પૂતગળના પરિણામ છે. રાગ દ્વેષના પરિણામ, શુભભાવના અશુભભાવના બધા પરિણામ તો પૂતગળના છે. એ વાત તો છેલ્લા 15 દિવસથી ચાલે છે. અને એવા પરિણામ પૂતગળના પરિણામ જે કયા છે એ સમજાવવામાં આવ્યું ઘણી રીતે. એ પરિણામને આત્મા કરતો નથી. એને જાણે તો પણ એને કરતો નથી. શુભભાવ આવ્યો એને જાણે તો પણ કરતો નથી. આત્માના પરિણામ જુદા છે. આત્માના પરિણામમાં આત્મા વ્યાપે છે એટલે અંતરવ્યાપક થઈને, અંતરવ્યાપક થઈને એટલે એની આદિ મધ્ય અને અંતમાં એ આત્મા જ છે, એ જ વ્યાપી રહ્યો છે એમ. અને એ પોતે સ્વયં એને કરે છે. આત્મા આ રીતે પોતાના પરિણામને કરે, આટલી વાત કરીને એટલે કોઈકનું ધ્યાન બહાર ગયું કે ભાઈ આત્મા તો કાંઈ કરતો નથી. પહેલાં તો એવી વાત આવી હતી કોઈક જગ્યાએ શાસ્ત્રમાં. અહીંયા જે અપેક્ષાથી જે વાત ચાલતી હોય એ સમજવી ન હોય એટલે આવા તમકા મૂક્યા કરે, જુદી વાત લઈને બેસે. જે શાસ્ત્રમાં જે અપેક્ષાએ વાત આવી હોય એ અપેક્ષાએ એને સમજવી જોઈએ. તો અહીંયા આવો પ્રશ્ન કરી નાખ્યો. પ્રશ્ન કર્યો તો સારું થયું, આપણને સ્પષ્ટતા થઈ. જોકે ખરેખર તો એવું હતું કે ઘણી વખત તો સભાની અંદર રામજીભાઈ બહુ હોશિયાર સમજદાર માણસ વિદ્વાન માણસ એ ઘણી વખત વધારે સ્પષ્ટતા કરાવવા માટે થઈ અને પ્રશ્ન મૂકતા. એટલે શું થાય કે ગુરુદેવ એનો ઉત્તર આપે અને ઘણી સ્પષ્ટતા થઈ જાય. ઘણી વખત એવું થતું હતું. પણ એ સિવાય કેટલાક એવાય હોય કે જ્યાં જે વાત ચાલતી હોય એ અપેક્ષા સમજે નહીં અને ગમે તેમ પ્રશ્ન કરતા હોય છે. સ્વાધ્યાયમાં પણ આ તો બને છે. હું આ તો મારો તો અનુભવ છે. સ્વાધ્યાયમાં આપણે કોઈક વાતને કોઈક અપેક્ષાએથી કહી હોય તેને બદલે બીજી વસ્તુ ક્યાંક પોતે જાણી હોય એને દર્શાવવા માટે કે ગમે તે નોલેજ બતાવવા કે સમજ્યા વગર એવા પ્રશ્નો કરતા હોય છે. અહીંયા શું પ્રશ્ન કર્યો કે આત્મા કંઈ કરતો નથી એમ વાત છે ને? અરે ભાઈ, એ આત્મા પરનું કાંઈ કરતો નથી. સીધી સાદી સહેલી વાત છે. આત્મા કરતો નથી એટલે પરનું કરતો નથી. પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે. મોટામાં મોટું કાર્ય છે. બીજું શું મોટું કાર્ય તારે જોઈએ? આત્મા પાસે તારે શું કરાવવું છે? આત્મા પાસે શું કરાવવું છે તારે, બોલ. એ પરનું કંઈ કરતો નથી. એ પોતે પોતાનું કાર્ય કરે છે એટલે પોતે પોતાના પરિણામ કરે છે. એ જ મોટામાં મોટું કાર્ય છે. કરવું એટલે શું કરવું? એને કાર ચલાવે તો આત્મા કાર ચલાવે છે તો એ કાર્ય થયું કહેવાય એમ. એની પાસે તારે કાર ચલાવડાવી છે, એની પાસે તારે કોમ્પ્યુટર કરાવવું છે, એની પાસે રસોઈ કરાવવી છે, તારે શું કરાવવું છે આત્મા પાસે? આત્મા પરનું કાંઈ કરતો નથી. એ સ્વનું કરે છે ને? સ્વનું બધું જ કરે છે. શું કરે છે સ્વનું? તો પોતાનું જેવું સ્વરૂપ છે એની રચના કરવાવાળો ભગવાન આત્મા પોતે જ છે. પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે રહેવાવાળો ભગવાન આત્મા પોતે જ છે. પોતે જ્ઞાન કરવાવાળો છે, કેમ કે એમાં જ્ઞાન ગુણ છે ને, જ્ઞાન સ્વભાવી છે. પોતે સુખ સ્વભાવી છે, આનંદ સ્વભાવી છે એટલે સુખમાં રાચનારો પણ ભગવાન પોતે જ છે. શાંતિ એનો ગુણ છે એટલે શાંત ભાવે શાંતિનો અનુભવ કરવા વાળો પણ ભગવાન આત્મા પોતે જ છે. પોતે ભગવાન આત્મા સુખ શાંતિમાં બિરાજી રહ્યો છે. એ મોટા મોટું કાર્ય કરી રહ્યો છે. હવે તારે બીજું શું જોઈએ છે? આટલું મોટું કાર્ય કરે છે એ તો તારી દ્રષ્ટિમાં આવતું જ નથી. અને પ્રશ્ન પૂછે કે આત્મા કાંઈ કરતો નથી. અરે ભાઈ, પરનું કાંઈ કરતો નથી, આમાં બધો જવાબ આવી જાય છે. સ્વનું તો બધું કરે છે એટલે એ વાત અહીંયા નથી લેવાની. એ પરનું કાંઈ કરતો નથી એટલે ગુરુદેવે વાત કરી કે ભાઈ એ વાત અત્યારે નથી. આત્મા કાંઈ કરતો નથી જ્યારે એ કહેવામાં આવે છે તો એ પરની અપેક્ષાથી એ જ્યારે સમજાવવું હોય કે ભાઈ એ પરનું આત્મા કાંઈ કરી શકતો નથી. આત્મા એક તણખલાના બે ટુકડા કરી શકતો નથી. આત્મા કંઈ કરી શકતો નથી એ તો એ દર્શાવવું છે કે પરનું કાર્ય કરવાવાળો આત્મા નથી. દ્રષ્ટિને બહારમાંથી અંદરમાં લઈ જવી હોય ત્યારે એ વાત કરવામાં આવે. અહીંયા તો આ ગમે ત્યાં ગમે તેમ પ્રશ્ન કરતા હોય છે એમ નથી. જે વાત જેમ ચાલતી હોય તેમ સમજવાની છે. અહીંયા પરની અપેક્ષાની વાત કરવી નથી. અહીંયા આત્માને પોતાને જે પરિણમન છે એની વાત કરવી છે. અને એ પરિણમન પરથી જુદું છે, ભિન્ન છે. એને પરના પરિણમન સાથે કાંઈ સંબંધ નથી એમ ભેદ જ્ઞાન કરવું છે. આત્માનું અને પરનું ભેદ જ્ઞાન અહીંયા તો કરાવવું છે. આત્માને બીજાથી પરથી જુદો બતાવવો છે એ અહીંયા તો કામ છે. ગુરુદેવ એટલે ઉત્તર એવો જ આપ્યો છે કે હા, પણ એ વાત અત્યારે અહીં નથી લેવી. અહીં તો અત્યારે પરથી અને રાગથી ભિન્ન પડવું છે. આ રાગ કરે રાગ કરે શુભાવ કરે એ વાત જે છે ને એનાથી અહીંયા ભિન્ન પડવું છે કે આત્મા રાગથી જુદો છે, આત્માનું કામ રાગ કરવાનું નથી એ વાત લેવી છે. એટલે સ્વથી નિર્મળ પર્યાયથી અભિન્ન પોતાનું સ્વરૂપ છે અને રાગથી ભિન્ન છે એ વાતને લેવાની છે. પોતાના પરિણામ જે છે એ પોતાના જ છે એનો કરતા આત્મા છે અને રાગના પરિણામનો આત્મા કરતા નથી. એટલે સ્વ નિર્મળ પર્યાય એ પોતાની છે એનાથી એ અભિન્ન સિદ્ધ કરવું છે. હવે નિર્મળ પર્યાય જ્ઞાનની નિર્મળ પર્યાય જ્યારે આત્માને પોતાને જાણે છે તો એ આખી દશા છે એનું વર્ણન જુદી જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારે આવે. મૂળ વાત એના એવી છે કે જ્યારે એ પોતે પોતાને જાણે છે એટલે ધ્રુવ જે બદલાતું નથી એવું અનંત ગુણોનો પિંડ ભગવાન આત્માને જાણે છે તો એ વિકલ્પ સહિત નથી જાણતો. એમાં કોઈ વિકલ્પ નથી હોતો, કોઈ શબ્દ નથી હોતો, એ અનુભવની આખી પ્રક્રિયા છે. એમાં એ અનુભવ થાય છે પોતાના સ્વરૂપનો અને એમ એ જાણે છે એટલે એ જાણવું દેખવું સાથે જ હોય છે ત્યાં. અને એમાં એક એક ગુણને કંઈ જાણે એમ જુદો જુદો કરીને નથી જાણતો, એમાં એ અનુભવે છે. જેમ પેલું શરબત પીવાય છે તો એમ કે એક એક વસ્તુનો સ્વાદ જુદો જુદો નથી આવતો કે ચલો આ પહેલાં ખાંડનો સ્વાદ આવ્યો, હવે લીંબુનો સ્વાદ આવ્યો, અને હવે કેસરનો સ્વાદ આવ્યો, અને ઇલાયચીનો સ્વાદ આવ્યો, એમ નથી હોતું. સરબત સરબત રૂપે જ અનુભવાય છે. એવી રીતે અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એ પ્રત્યક્ષ અનુભવનો વિષય છે અને એ અનુભવાય છે અને એમ એ જાણવાવાળું એનું જ્ઞાન છે. એ વખતે એ પર્યાય એ પોતાના સ્વરૂપને જાણવાવાળી છે તે એ સ્વરૂપ સાથે અભેદ થઈ જાય છે. અભેદ એટલે ભેદ વિનાની આ પર્યાય ને આ આત્મા એમ બેપણું રહેતું નથી. એને બીજી ભાષામાં કહીએ તો એ અદ્વૈતપણું એ વખતે હોય છે એમ એ જાણે છે. એટલે નિશ્ચયથી તો આવું સ્વરૂપ છે, પણ પછી આ બધું સમજાવવું હોય એટલે ભેદ પાડીને સમજાવવામાં આવે કે પર્યાય જુદી ધ્રુવ જુદું આ બધું સમજાવવામાં આવ્યું છે. આ બધું કાર્ય જે છે તે આત્માનું જ છે અને એ કાર્ય સિવાય બીજું બધું જે છે તે આત્માથી જુદું છે. એટલે કે રાગ થાય છે શુદ્ધ ભાવને બદલે શુભ ભાવ છે, વિભાવ ભાવ છે, એ બધું આત્માથી ભિન્ન છે. જ્યારે પેલી પોતાની નિર્મળ શુદ્ધ પર્યાય થઈ કે પોતાને અનુભવવાવાળી છે એની સાથે આત્માની સાથે અભેદ છે. આ વાતને અહીંયા આપણે સમજવી છે, સિદ્ધ કરવી છે એટલે કે સમજવી છે. એટલે અહીંયા આપેલું આત્મા કાંઈ કરતો નથી એ વાત અહીંયા નથી લીધી. આત્મા પરનું કાંઈ કરતો નથી એ વાત તો સત્ય જ છે, એમાં કાંઈ ફેરફાર નથી. હવે આગળ વાત લઈએ 130માં પાના ઉપર નીચે કે આ મૂળ વાત છે અને છે ઘણી ઊંચી. કહે છે કે જેનું લક્ષ્ય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ઉપર છે એને જે પરિણામ થયા તે પરિણામની આદિમાં ભગવાન આત્મા છે. તે પરિણામને આત્મા ગ્રહણ કરે છે, ગ્રહે છે અને એને એ ધર્મની દશા થઈ છે અને બીજું એને શુભભાવ પણ આવે પણ તેને જાણવાનું કામ આત્મા કરે. પણ એ શુભભાવ આવે તો શુભભાવને એ કરતો નથી, શુભભાવનો એ કરતા થતો નથી. પોતાના પરિણામ સમ્યક જ્ઞાન સમ્યક દર્શન સમ્યક ચારિત્રના પરિણામ જે થયા શુદ્ધ નિર્મળ પર્યાય થઈ છે એ પર્યાય જે થઈ છે એને પણ ભગવાન આત્મા જાણે છે અને એ પર્યાય જે થાય છે એને ગ્રહણારો આત્મા પોતે છે. કેમ કે પોતાના પરિણામ છે એ રૂપે પરિણમનારો આત્મા પોતે છે અને એ રીતે ઉપજનારો પણ ભગવાન આત્મા પોતે જ છે, એ પોતાના પરિણામનો કરતા આત્મા પોતે છે. આ ધર્મની દશા થઈ અને એને જ્યારે શુભભાવ આવે છે તો એ શુભભાવને એ જાણવા વાળો છે. જેમ પોતાના પરિણામને જાણે છે એમ શુભભાવ આવ્યો છે તો એને પણ જાણે છે, અશુભ ભાવને પણ એ જાણે છે. પણ શુભ કે અશુભ ભાવને એ કરતો નથી, પોતાના પરિણામને કરે પણ શુભ કે અશુભ ભાવના જે પરિણામ થાય એને કરે નહીં. પોતાના પરિણામ એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રના નિર્મળ પરિણામ જે થાય એને આત્મા કરે અને એને જાણે. પણ રાગના પરિણામ થાય એને આત્મા કરે નહીં, એ પરદ્રવ્યના પરિણામ છે, પુદ્ગળ પરિણામ છે, એને માત્ર જાણે. સીધી ને સહેલી વાત, પોતાના પરિણામને કરે અને જાણે અને પરના પરિણામને માત્ર જાણે, કરે નહીં. એટલે રાગ જે છે તે આત્માનું કાર્ય નથી, આત્માના પરિણામ નથી, આત્માનું કર્મ નથી, એનો કરતા પુદ્ગળ છે. અને એવા પરિણામને એ જાણે તો પણ એને કરે નહીં. એટલે મૂળ પ્રશ્ન જે હતો કે જે જ્યારે એ પોતે પોતાના પરિણામ કરે છે અને એને જાણે છે તો એ વખતે આ પરના પરદ્રવ્યના પરિણામને પણ એ જાણે કે નહીં, તો કે જાણે, એને કરે કે નહીં તો કે ના ન કરે, એને કરે નહીં તો જાણે પણ કરે નહીં. એટલે બંને ગાથાની અંદરની વાત લઈએ તો એ પરદ્રવ્યના પરિણામને જાણે ત્યારે પણ એ પરદ્રવ્યના પરિણામને નથી કરતો, પોતાના પરિણામને જાણે ત્યારે પણ એ પરદ્રવ્યના પરિણામને કરતો નથી. આમ 76 અને 77 ગાથાનો સરવાળો છે. ફરીથી પરદ્રવ્યના પરિણામને જાણે 76 ગાથામાં એમ કહ્યું ત્યારે પણ એ પરદ્રવ્યના પરિણામને કરતો નથી, અને 77 ગાથામાં એમ કહ્યું કે પોતાના પરિણામને જ્યારે જાણે ત્યારે પણ એ પરદ્રવ્યના પરિણામને કરતો નથી. એટલે પોતાના પરિણામ શું છે એ વાત સાથે લીધી. પોતાના પરિણામ તો શુદ્ધ નિર્મળ પરિણામ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે. બહુ સરસ વાત આગળ પણ કરી છે અહીંયા કે આત્મા જાણવાનું કામ આત્મા કરે છે એ શુભભાવ છે, માટે જાણે એમ પણ નથી. આત્માનો તો સ્વભાવ જાણવાનો છે. સ્વ પર પ્રકાશક એવા જ્ઞાનના પરિણમનની આદિમાં આત્મા પોતે જ છે. એટલે કે જાણે છે તો પણ એ જાણવાનું કાર્યને લઈએ આપણે તો જાણવામાં પણ આત્મા પોતે જ છે. એ પરને જાણે કે સ્વને જાણે, અને પરને જાણે તો એને પરની અપેક્ષા પણ નથી, કેમ કે આત્માનો જાણવું એ એનો સ્વભાવ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ આ વાત બધી દુનિયા સાથે મેળ ખાય એવી નથી. દુનિયા સાથે મેળ છે એને તોડે તો સમજાય, દુનિયાનો મેળ કરીને બેસી રહેશે, જે ઇન્દ્રિય દ્વારા જણાય છે એને જ પકડવાનો પ્રયત્ન કરશે અને બીજા બધાને જો છોડી દેશે તો કાંઈ સમજાવવાનું નથી. તીર્થંકર ભગવાન, જીનેશ્વર ભગવાનના જ્ઞાનમાં જે વાત આવી છે એ સૂક્ષ્મ વાત છે, એ અતિન્દ્રિયપણે એમને આવી છે અને આપણને આપી છે. આપણે અતિન્દ્રિયપણે નથી જાણ્યું એટલે આપણે એનો સ્વીકાર ન કરીએ, એ નરી મૂર્ખાઈ કહેવાય. એ મૂર્ખાઈ સિવાય બીજું કંઈ ન કહેવાય. કોઈ એમ કે મને આત્મા બતાવો તે એની મૂર્ખાઈ છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો અને એમાં એ સ્થિર થયા છે અને એ એક નથી થયા. કેવળી ભગવાન કેટલા થયા? અનંત કેવળી થયા, સિદ્ધશિલા ઉપર બિરાજે છે. એટલા બધા જીવો કેવળી થયા છે અનંતકાળની અંદર. એટલે આ કંઈ નવી વસ્તુ નથી. પણ એને ઇન્દ્રિય દ્વારા બધું પકડવું છે, પોતાના અલ્પ જ્ઞાનમાં એને સમજવું છે. તો એને સમજવું હશે તો સમજી શકશે, અને નહીં સમજવું તો નહીં સમજે. સમજવું હશે તો જેમણે આ કર્યું છે, જેમણે આ વાત કરી છે, જે રીતે અનુભવી છે, એનો વિશ્વાસ કરવો પડે, ભગવાનનો વિશ્વાસ કરવો પડે. અહીંયા 131માં પાના ઉપર આગળ પણ કહે છે કે ભાઈ આવી વસ્તુ સ્થિતિનો અંદરમાં નિર્ણય ન કરે ત્યાં સુધી ધર્મની શરૂઆત કેવી રીતે થાય? ન થાય. શ્રદ્ધા, જ્ઞાન, રમણતા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. અહીંયા શ્રદ્ધાનો અર્થ આપણે સમ્યક દર્શન એ રીતે લઈએ છીએ, એટલે સમ્યક દર્શન એટલે શ્રદ્ધા, એ રીતે અહીંયા સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. એના જે પરિણામ છે એ આત્માના પરિણામ છે, એને આત્મા ગ્રહે છે, એ રૂપે આત્મા પરિણમે છે અને એ રીતે આત્મા ઉપજે છે. તે પરિણામનો કરતા આત્મા છે, એને ગ્રહતો એ પ્રાપ્ય, પરિણમતો એ વિકાર્ય અને ઉપજતો એ નિર્વર્ત્ય કર્મ થયું. અહીં તો અત્યારે પરથી ભિન્ન પડવાની વાત છે. પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે, પર્યાયથી દ્રવ્ય ભિન્ન છે અને પર્યાય પર્યાયને કરે છે એ વાત પણ અહીંયા નથી લેવાની. પર્યાય પોતે સ્વતંત્ર છે, પ્રવચન સારમાં પણ આવે છે, એના સત્કારો કોઈના પોતાના, એની પણ અહીંયા તો વાત આપણે નથી લેતા. અત્યારે તો પરથી ભિન્ન પડવું છે. પછી જ્યારે પરથી ભિન્ન પડે છે પછી પર્યાયની વાત લેવાની છે કે પર્યાય અને ધ્રુવ બે જુદા છે એ વાત તો પછી આવે, પહેલા પરથી જુદો પડે ને. એટલે અહીંયા પહેલા તો પરથી જુદું પડવું છે, અને પરથી જુદું પડવું છે ત્યારે અહીંયા પર્યાય અને ધ્રુવ જુદા છે એ વાત અહીંયા નથી લેવી. એ અત્યારે અહીંયા એ વાતને અહીંયા સમજવાની નથી. સિદ્ધ કરવી એટલે એને સમજવી, એવો અર્થ છે. સાચી વસ્તુ જેમ છે તેમ આપણે સમજવી એટલે આપણે માટે સિદ્ધ કરવાનું છે. સિદ્ધ તો થયેલું જ છે, એ વાત તો સિદ્ધ જ છે. ખરેખર તો એમ છે કે પર્યાય પર્યાયને કરે, દ્રવ્ય કરતું નથી, એ વાત તો એમ જ છે. એ પછી આગળની વાત આવે, પર્યાયની સ્વતંત્રતાની વાત પછી આવે. પણ પહેલા તો અહીંયા તો શું છે કે પરના પરિણામને આત્મા કરતો નથી, પોતાની પર્યાયનો એને કરતા અત્યારે કયો એ વાત એટલા માટે લીધી કે પરની પર્યાયનો કરતા નથી, એટલા માટે અત્યારે એ એમ વાત લીધી છે. અને પછી આગળ જઈને એ પણ વાત આવશે એવી રીતે કે પર્યાય જે છે પોતાની પર્યાય એને પણ દ્રવ્ય કરતું નથી, એ વાત પછીની છે. એટલે એ વાત અત્યારે આપણે અહીંયા સમજવાની નથી. અહીંયા તો પરરૂપે પરિણમતો નથી અને સ્વપણે પરિણમે છે એવો આ ભગવાન આત્મા પોતાના પરિણામને કરે છે એને એ જાણે છે અને એ આપણે અહીંયા સમજવાનું છે. અને એવું જ્યારે જાણે છે ત્યારે પણ એ પરને કરતો નથી. આત્મા પોતે પોતાના અંતરંગ પરિણામને કરે છે પણ બહારના પરિણામને એ કરતો નથી. એટલે પેલા દયા દાન વ્રત તપના ભાવ શુભભાવ આવે છે એ પરના લક્ષ્ય થતા ભાવ છે, એ બધા બાહ્ય પરિણામ છે. શુભ ભાવ જે છે તે બાહ્ય પરિણામ છે એટલે એને પૂતગળના પરિણામ કયા, એવા બાહ્ય પરિણામને એ કરતો નથી. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે ભાઈ સ્વભાવ દ્રષ્ટિ કરવાની આ વાત છે. અશુભથી બચવા શુભભાવ ભલે હોય, અશુભથી બચવા માટે શુભભાવ ભલે હોય, પણ શુભને છોડીને અશુભ કરવાની અહીંયા કંઈ વાત કરી નથી. શુભને છોડીને શુદ્ધમાં જવાની વાત છે. શુભની રૂચિ છોડી અને દ્રવ્યની રૂચિ કર એમ અહીંયા વાત કહેવી છે. શુભને છોડીને અશુભમાં જવાની તો કોઈ વાત જ નથી, પણ શુભની રૂચિ છોડી અને પોતાનું જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, દ્રવ્ય જેવું છે, એની રૂચિ કરવાની અહીંયા વાત સમજાવવી છે એટલે એમ કહેવામાં આવ્યું. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે આત્મા પોતે પોતાના પરિણામને કરે અને પોતાને જાણે એવો જ છે, એ પરના પરિણામને કરતો નથી, એને માત્ર જાણે જ છે. એટલે જ્યારે એ પોતે પોતાના પરિણામ કરશે, પોતાના પરિણામ કરશે, શુદ્ધ નિર્મળ પરિણામ કરશે, ત્યારે આ બધું એને બરાબર સમજાઈ જશે. એટલા માટે એવી પોતાના સ્વરૂપમાં જવાની રૂચિ કરાવવી છે, પોતાનું જેવું સ્વરૂપ શુદ્ધ નિર્મળ છે એની રૂચિ કરાવવી છે. એટલે અહીંયા સમજાવ્યું કે ભાઈ આત્માનું સ્વરૂપ આવું છે, બીજાથી ભિન્ન છે, જુદું છે. એટલે જ્યારે એને સર્વથા શુદ્ધ ઉપયોગ થાય, શુદ્ધ ઉપયોગ થાય એટલે એનો ઉપયોગ આત્મા તરફ જાય, ત્યારે એ શુભ પરિણામ એને થતા નથી, એ શુભ પરિણામ છૂટી જાય છે. શુભ ઉપયોગની દશા એ ખરેખર તો ધર્મીની દશા નથી. આત્મજ્ઞાની જે છે એને એ શુભ ઉપયોગ હોય નહીં, એને શુદ્ધ ઉપયોગ જ હોય. પણ શુભ ઉપયોગ થાય છે, શુભ ભાવ થાય છે, શુભનું લક્ષ્ય થાય છે અને એને જ્ઞાની છોડી અને પોતે શુદ્ધ ભાવમાં જાય છે. એટલે આ વાત આપણને કહીને કહેવું છે કે ભાઈ તું પણ શુભ ઉપયોગમાં રહ્યો છો, શુભ 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 લઈને બેઠો છો, તો સમજ કે શુભ ભાવ કાંઈ ધર્મ નથી, શુદ્ધમાં જા. તું રોજ પૂજા કરે છે, શાસ્ત્ર પણ વાંચે છે, બધું કરે છે, પણ તું આત્મામાં જતો નથી. એટલે તને અમે એમ કહીએ છીએ કે જ્ઞાની પુરુષ તો એને પણ શુભ ભાવ આવે છે ત્યારે એ શુભને છોડી અને પોતાના સ્વરૂપમાં જાય છે, તેવી રીતે તું પણ તારા સ્વરૂપમાં જા. જ્ઞાનીની વાત છે એટલે એમ નહીં લે કે કઈ જ્ઞાનીની વાત ને મારી વાત જુદી, જ્ઞાની શું કરી આપણે જાણીને શું કામ છે, મારે શું કરવાનું, એમ નહીં લે. તું પણ જ્ઞાની જેવો જ છો, તું જરા સમજીશ તો તું પણ જ્ઞાની થઈશ. એટલે શુભ ભાવ તો જ્ઞાનીને પણ આવે ને તને પણ આવે, પણ તું શુભ ભાવમાં અટકે છે, જ્ઞાની એમાં અટકતા નથી. એ એમ સમજે છે કે શુભ ભાવ મારું કામ નથી એટલે આત્માનું કામ નથી એટલે મારું કામ નથી, તું પણ એમ જ સમજ. આટલી સીધી સરળ વાત છે. તું ભલે શુભભાવને જાણે, પણ શુભભાવને જાણવાથી આગળ વધીને શુભભાવને કરે છે એ માન્યતાને છોડી દે. તું શુભભાવને કરતો નથી એમ જો તું પકડીશ તો શુદ્ધમાં જવાશે, બાકી તો શુભભાવ શુભભાવ શુભભાવમાં અનાદિનો તું રાચી રહ્યો છે. રોજ પૂજા કરે છે અને રોજ મંદિર જાય છે, આવું તો અનંતકાળથી તું કરતો જ આવ્યો છે, એમાં તું નવું શું કરે છે, એટલે તો રખડ્યો છે. એટલે આ વાત આ શાસ્ત્રની સમજવાની છે કે આત્મા પોતે પોતાના પરિણામને કરે છે. જે જાણવાના પરિણામ આત્માને થાય છે, આત્માને જાણવાના પરિણામ થાય છે તે ધર્મની દશા છે અને તેની આદિમાં આત્મા છે. આત્મા કરતા થઈને જાણવાના પરિણામને કરે છે, તે રૂપે પરિણમે છે, તે રૂપે ઉપજે છે. આત્મા પોતે અંતરંગ પરિણામને કરે છે પણ બાહ્ય પરિણામને કરતો નથી. પછી આગળ પેલું સમજાવવામાં આવ્યું કે એટલે માટી પોતે અંતરવ્યાપક થઈ અને ઘડાને કરે છે, તેમાં ઘડામાં એ માટી અંતરવ્યાપક થઈ અને એને ઘડાની પર્યાયને ગ્રહે છે, એ રૂપે પરિણમે છે, એમ એ ઉદાહરણ આપ્યું. પણ એવી રીતે જ્ઞાની એ પરમાં જતો નથી, પરપરિણામને કરતો નથી, એ બધું બહારમાં છે. એટલે બાહ્યમાં સ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં આત્મા જતો નથી, કોઈનો આત્મા જતો નથી. જ્ઞાનીનો આત્માય નથી જતો અને પ્રભુ તારો આત્માય નથી જતો. એમ જો તું પકડીશ તો જ્ઞાની થઈશ, પણ કે એમ જો પકડીશ કે ના ના તો જ્ઞાનીની વાત છે ને મને નથી લાગતું બળવું, તો પતી ગયું, તો વાત પૂરી થઈ ગઈ, આ બધો સ્વાધ્યાય તારો નિષ્ફળ જશે પ્રભુ. એટલે અહીંયા જ્ઞાની પોતે બાહ્ય સ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં વ્યાપતો નથી અને એની આદિ મધ્ય અંતમાં જતો નથી, અને એમ કરીને એને ગ્રહતો નથી, એ રીતે પરિણમતો નથી, એ રીતે ઉપજતો નથી, પણ પોતે પોતાના પરિણામ રૂપે વ્યાપે છે અને પોતાના પરિણામને કરે છે. અને એવા નિજ પરિણામને જ્યારે કરે છે ત્યારે એને એ જાણે છે, અને એવો જાણતો થકો એ જાણવા વાળો થયો છે ત્યારે જો એને શુભભાવ છે તો શુભભાવને પણ એ જાણે છે, પણ શુભભાવને પણ એ કરતો નથી, પરદ્રવ્યના પરિણામને એ કરતો નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખદામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
Thank you.